जेवी मैं आंख बंद करी એવા મારા મનના પટલ ઉપર ઘણા બધા ચિત્રો આવવા લાગ્યા. પછી 15 મિનિટમાં મેં શું વિચાર્યું, મારા મનની સ્થિતિ કેવી રહી, હું કેટલી હલચલમાં આવી, આજ સમય છે જ્ઞાનને યુઝ કરવા માટેનો. ધીમે ધીમે હું મારા મનના વિસ્તારને સમેટી લઉં છું. વિચારોની પોટલીને સંકેલીને હું દરવાજાની બહાર મૂકી આવી. અને જેવો મેં દરવાજો બંધ કર્યો, જાણે મારા મનનો ભાર હળવો થઈ ગયો. હવે મારું મન શાંત છે. અને મને મારી આંતરિક શક્તિઓનું પર્દાપણ થાય છે. હું આત્મા એક સૂક્ષ્મ બ્લુ કલરની ચૈતન્ય શક્તિ તરીકે પોતાની જાતને સ્પષ્ટ જોઈ રહી છું. Thank you. હું મારા સાતી ગુણોનો સુષુપ્ત ખજાનો ઉઘાડી રહી છું. મારા ઊંડાણમાં છુપાયેલી મારી આંતરિક ખજાનાની આ પટારીને હું ખોલું છું. અને આ પટારીમાં મને સાત રંગના હીરા દેખાય છે. અને આ હીરાની ચમક મને મારા ચહેરા ઉપર સ્પષ્ટ મહેસૂસ થાય છે. સૌથી પહેલા મારી નજર લાલ હીરા ઉપર જાય છે. અને એ હીરાને હાથમાં લેતા જ મને મારા શરીરમાં શક્તિઓની અનુભૂતિ થાય છે. હું આ શક્તિને મારા અસ્તિત્વમાં સમાવી રહી છું. અને મારા અંગે અંગમાં શક્તિનું ચક્ર જાગૃત થઈ ગયું છે. હું શક્તિ સ્વરૂપ આત્મા છું. હવે હું મારા હાથમાં નારંગી રંગના હીરાને લઉં છું. અને જેવો મેં આ હીરોને હાથમાં ઝાલ્યો, તરત જ મારા મસ્તિષ્કની અંદર જ્ઞાનની ભાવનાઓનું પ્રવહન થવા લાગ્યું. મસ્તિષ્કની એક એક રેખામાં ઓરેન્જ રંગની કિરણો મને ભાવનાત્મક શક્તિ પ્રદાન કરી રહ્યા છે. અને આ શક્તિનો પ્રવાહ મારા શરીરના દરેક અંગમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પીડાને ઓગાળી રહી છે. મારું શરીર પીડા મુક્ત થઈ ગયું છે. હું આત્મા સંપૂર્ણ હીલ થઈ ગઈ છું. મારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પીડા ભસ્મ થઈ રહી છે. મારું શરીર હલકું થઈ ગયું છે. નવી ચેતનાનો અનુભવ થઈ રહ્યો છે. હવે મેં મારા હાથમાં લીલા રંગના હીરાને લીધો છે. અને આ ગ્રીન ડાયમંડ જેવો મેં હાથમાં લીધો મને મારા હૃદયમાં પવિત્ર પ્રેમના પ્રવાહનો અનુભવ થઈ રહ્યો છે. પરમાત્માના નિસ્વાર્થ પ્રેમ અને એની ઉર્જા મારા હૃદયમાં વિશ્વ પ્રેમનો સંચાર કરી રહ્યો છે. પરમાત્માના પ્રેમથી મારું હૃદય હર્યું ભર્યું થઈ ગયું છે.
તમે જે કીધું, દરેક યુગમાં જે પણ ભગવાન હતા એ યુગના માણસો જેવા જ દેખાતા હતા. એટલે અત્યારે આવે તો આપણા જેવા જ દેખાવા જોઈએ. અને જે મને ખબર છે કે રામ ભગવાન કૃષ્ણ એ જે અવતાર હતા ત્યારે બી અમુક જીવો તો એવા હતા જ કે જે એમને ભગવાન નહોતા જ માનતા. એટલે અત્યારે બી આ યુગમાં બધા જ લોકો ભગવાન નો અવતાર આવે અને ભગવાન માને જ શકે એવું જરૂરી
નથી. ખરી વાત છે,
રાઈટ. એટલે એક વસ્તુ માં તો ચલો વી આર ઓલ ઓન ધ સેમ પેજ કે જો ભગવાન આવે તો બી ભગવાન
મનુષ્યના
તનમાં જ આવે, કરેક્ટ. અને જયારે આપણે જો જ્ઞાન, મને એવું લાગે છે કે છે ને તમારે, હું મારા પાસે ત્રણ વિડીયોઝ આવી ગયા છે, હું ત્રણ વિડીયો અનુભૂતિની વેબસાઇટ પર પોસ્ટ કરી દઈશ અને મારા ખ્યાલથી એક તો મૂકી દેજો. પણ તમે જો એને બે કે ત્રણ વખત સાંભળશો ને ત્યારે તમને બુદ્ધિમાં ક્લિયર થશે કે, કારણ કે આપણે શું સાંભળીએ ત્યારે આપણે સાંભળતા પણ હોય, પ્રોસેસ બી કરતા હોય તો ઘણી વાતો સમજાય ને ઘણી ના પણ સમજાય. એટલે તમે જયારે જો ફરી વાર સાંભળશો ને ત્યારે મેં ક્લાસમાં કહેલું છે પાછલા ક્લાસમાં કે પરમાત્મા જે દ્વાપર યુગમાં કે કલયુગમાં જે પણ ધર્માત્માઓ આવ્યા અને જેના દ્વારા ધર્મની સ્થાપના થઈ, યુ આર કરેક્ટ કે એ લોકો શરીરના ફોર્મમાં આવ્યા, પણ એ લોકો ધર્માત્મા હતા. પણ ધર્માત્મા અને પરમાત્મામાં શું ફરક? ધર્માત્મા આવે તો યુગ પરિવર્તન ન થાય. પરમાત્માએ આવીને યુગ પરિવર્તન નથી કર્યું, પણ ધર્માત્માએ આવીને સમાજને એક ડિસિપ્લિન ની રીતે જીવતા શીખવાડી દીધું, એમાં કઈ મોરલ વેલ્યુઝ લાવવાની કોશિશ કરી, કઈક એની અંદર જે ગુણો લાવવાની કોશિશ કરી. તો આ ધર્માત્માનું કાર્ય, પણ ધર્માત્માનું લક્ષ્ય જે હતું એ યુગ પરિવર્તન કરવાનું નહોતું. તો આપણે જો ધર્મના રીતે પણ જોઈએ તો એમ કહેવાય કે ધર્મમાં એમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ જે છે, કૃષ્ણએ દ્વાપર યુગમાં જન્મ લીધો, રાઈટ. પણ બ્રહ્મા કુમારીઝમાં આજે શિવ પરમાત્માના રાજયોગમાં આપણે જોયું કે કૃષ્ણનો જન્મ દ્વાપરમાં નથી થતો, કૃષ્ણનો જન્મ સતયુગમાં થાય છે. તો કેમ સતયુગમાં થાય છે આપણે કહી શકીએ કે જો કૃષ્ણ આવ્યા, મહાભારતનું યુદ્ધ દ્વાપરમાં થયું, તો પરમાત્મા આવે પછી યુગનો પરિવર્તન થઈને યુગની ચડતી કલા થવી જોઈએ ને, યુગ બેટર થવું જોઈએ ને. તો દ્વાપર તો ડાઉનફોલ થયું, દ્વાપરમાંથી તો કળિયુગમાં આવ્યા, તો પછી પરમાત્માએ આવીને કર્યું શું? પરમાત્માએ આવ્યું, આટલું ગીતાનું જ્ઞાન આપ્યું, પણ લોકોએ ગીતાનું જ્ઞાન સાંભળી સાંભળીને કળિયુગમાં કેમ આવ્યા, સતયુગમાં કેમ નહીં પહોંચ્યા? જો એ ભગવાન છે, રાઈટ, કે કૃષ્ણના તનમાં ભગવાન આવ્યા હોય તો. પણ તમારી સમજણ બહુ જ ચોક્કસ છે કે પરમાત્મા જ્યારે આવે છે ત્યારે સાધારણ શરીરમાં પ્રવેશ કરે છે. પણ એ પણ આપણે શીખ્યા કે આત્મા છે ને પરમાત્મા છે, તો પરમાત્મા પણ એક આત્મા છે. ક્લિયર? આત્મા અને પરમ આત્મા, અને ત્યારે મેં કીધું હતું પરમ પ્લસ આત્મા ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા. તો પરમાત્મા પણ આત્મા છે, પણ પરમાત્મા જે છે એ ગર્ભથી જન્મ લેતા નથી. કારણ કે જે આત્મા ગર્ભથી જન્મ લે એ કર્મના બંધનમાં આવે. અને પરમાત્મા જો મને અત્યારના ગઈકાલે પરમ દિવસે જ ઈદ ગઈ, રાઈટ, તો મારા જે ચાન્સેલર છે એ મુસ્લિમ છે, તો હું એમની સાથે વાત કરતી હતી, તો મેં કીધું કે અમારા જ્ઞાન પ્રમાણે અમે આ બિલીવ કરીએ છીએ, તો તમે કે મુસ્લિમની અંદર પણ જે પરમાત્માની વાત કરવામાં આવે છે તો એ પરમાત્મા જે છે એ લાઇટના ફોર્મમાં છે. તો હું જસ્ટ એમની સાથે આમ ચિટ ચેટ કરતી હતી, તો એમણે મને આખું આર્ટિકલ મોકલાવ્યું, રાઈટ. અને એ આર્ટિકલની અંદર જે મુસ્લિમ રિલિજનના જે બેઝિક કન્સેપ્ટ હતા એ જે એમણે મને મોકલાવ્યા, તો એનો પણ ઇવેન્ચ્યુઅલી ભાવ એ છે કે મહમ્મદ પરમાત્મા નહોતા. અને એ પરમાત્મા, મેં કીધું તમે એવું માનો છો કે નૂરે ઇલાહી ઉપર છે, તો કે હા. અને મેં કીધું તમે માનો છો કે એમને આપણે યાદ, એટલે જ એ લોકો પાંચ ટાઈમની નમાઝ, એ લોકોએ પોતાની જાતને બહુ જ નાઇસલી ડિસિપ્લિનમાં નાખ્યા કે આપણે પાંચ ટાઈમની નમાઝ કરવી જોઈએ. આપણે એટલા ડિસિપ્લિન છે કે કામ ધંધો છોડીને, મીટિંગ છોડીને પણ આપણે આપણી ચાદર ફેલાવીને ભગવાનને યાદ કરવા બેસી જઈએ છે? ના, આપણે, યા, ધેટ્સ અ રિચ્યુઅલ, જેમ આપણે રિચ્યુઅલ કરે છે કે ઘંટડી વગાડીએ છે, એવી રીતે એ લોકોનું રિચ્યુઅલ છે કે પાંચ ટાઈમની નમાઝ પડે છે. પણ ઇવેન્ચ્યુઅલી એ લોકો પણ પરમાત્માને એક રૂહના ફોર્મમાં માને છે. તો જ્યાં સુધી આપણે એ રૂહના ફોર્મમાં છે, એક એનર્જીના ફોર્મમાં છે, એક સુપર નેચરલ પાવર છે, એ કન્સેપ્ટને આપણે જો સમજશું તો આજનો લેસન ક્લિયર થઈ જશે કે પરમાત્મા આવે છે ત્યારે ખૂબ જ સાધારણ તનમાં આવે છે. અને સાધારણ તનમાં પરમાત્માને ઓળખવાની, જેમ નીરાબેને કીધું કે દરેક વ્યક્તિ એને પરમાત્મા માનશે જ, અને દરેક વ્યક્તિ એ પરમાત્માના કહેલા માર્ગ પર ચાલશે એ જરૂરી નથી. અને દેટ્સ રાઈટ નીરાબેન, કે કોઈ પણ એને દરેક વ્યક્તિ માનશે. કારણ કે અહીંયા જ આ આખું જે સૃષ્ટિના ચક્રનું જે આપણે જોયું ને એનું રહસ્ય છે. ઘણા લોકો મને ક્વેશ્ચન પૂછ્યો કે સતયુગમાં કોણ જશે, તો સતયુગમાં ફક્ત 9 લાખ, નીરાબેને પૂછ્યું કે કેમ 9 લાખ, કોણે કીધું 9 લાખ? તો પરમાત્મા જયારે આવ્યા ત્યારે પરમાત્માએ આ બધી જે આઈડિયોલોજી જે છે, થિયરી છે, આ જ્ઞાન જે છે એ બાળકોની સામે મૂક્યું કે ધીસ ઇઝ ધ પ્લાન, રાઈટ. આપણે કોઈ બી વસ્તુમાં, આજે ટેકનિકલી પણ, આજે દુનિયાની અંદર પણ આપણે જો કોઈ બી નવી વસ્તુનું નિર્માણ કરવું, નવો પ્રોજેક્ટ હોય, રાઈટ, તો નવો પ્રોજેક્ટ હોય તો પહેલા તો એ આઈડિયોલોજી મગજમાં હોય ને. પ્રોજેક્ટ કેવી રીતે, તમે જો પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં હોય તો તમને ખબર પ્રોજેક્ટ કેવી રીતે સ્ટાર્ટ થાય, રાઈટ. તો આઈડિયોલોજી તો પહેલા તો ક્રિએશન તો મગજમાં હોય ને, અને એ કોઈક તો ક્રિએટ કરે છે ને. તો જો આખી, અને તમને હું હમણાં બેસીને કહું કે તમે લખો કે જો તમારે સ્વર્ગ બનાવવું હોય, આજે સાંજે જસ્ટ ફન માટે લખજો તમે કે જો મારે સ્વર્ગ ક્રિએટ કરવું હોય તો હું સ્વર્ગની અંદર શું શું રાખું. For me, what is a heaven? What is a heaven? So, જે તમારું આ વ્હીલ ચાલુ થશે ને, પછી જે ચક્ર ચાલુ થશે ને, ત્યારે પછી તમને એક્ઝેક્ટલી જે મારા મગજની અંદર એક સ્વર્ગની કલ્પના છે એ એક્ઝેક્ટલી મેચ થાય છે જે બાબા કે છે. ખબર છે કેમ? કારણ કે મને ખબર છે સ્વર્ગ કેવું દેખાય, આત્માને ખબર છે સ્વર્ગ કેવું દેખાય, કારણ કે આત્માએ સ્વર્ગને જોયું છે. જે વસ્તુને આપણે જોઈએ જ ન હોય ને એ આત્માની અંદર, આત્માની અંદર રેકોર્ડ છે, રાઈટ? એટલે રેકોર્ડ છે. હવે જો રેકોર્ડ ચાલુ થાય, ખબર, પહેલાના જમાનામાં ગ્રામોફોન હતી, ખબર છે, એટલે એમાં શું કરે, આમ પિન ઉભી કરે, નીચે મૂકે, કરેક્ટ, અને જ્યાં પિન મૂકે એ ગીત વાગે, કરેક્ટ, કે આ સર્કલમાં છે આ ગીત વાગે, આ સર્કલમાં છે આ ગીત વાગે. તો એની અંદર ચાર પાંચ ગીત હોય, રાઈટ, ચાર પાંચ ગીત હોય. તો અત્યારના જો એ વાગતું હોય સોજા રાજકુમારી સોજા, એનો અર્થ એવો તો નથી ને કે એ રેકોર્ડની અંદર બીજા ગીત નથી. ગીત તો છે ને, પણ હમણાં વાગે છે કયું? જે હમણાં એક્ટિવ છે, રાઈટ? એટલે આત્માને દેખાય છે શું? જે એનો રોલ એક્ટિવ છે, રાઈટ? પણ એનો અર્થ એવું તો નથી કે રેકોર્ડમાં ગીત જ નથી. એવી રીતે આપણે ભલે અત્યારના કળિયુગી સાધારણ જીવન જીવતા હોઈએ, પણ એનો અર્થ એવો તો નથી કે આપણે દૈવી જીવન જીવ્યું નથી. જો દૈવી જીવન જીવ્યું ન હોત ને તો સુખ શાંતિ સમૃદ્ધિ પ્રેમ માટે પુરુષાર્થ જિંદગીમાં ન કરત. કારણ કે આપણને આપણી રેકોર્ડમાં ભરેલું છે કે આઈ નો વોટ ઇટ લુક્સ લાઈક, વોટ ઇટ ફીલ્સ લાઈક, આઈ નો વોટ ઇઝ અ પ્યોર લવ, આઈ નો ઇટ, એન્ડ ધેટ્સ વાય વી આર લુકિંગ ફોર ઇટ. મને ખબર છે કે આ શું છે અને એટલે તો હું ગોતું છું. અને જ્યારે મને ખબર હોય કે મારી પિન, હવે હમણાં શું થયું છે ખબર છે? આપણી પિન જે છે ને એ રેકોર્ડ પર અટકી ગઈ છે, એટલે એટલું એક ગીત ગાયા રાખે એટલે બોર થાય છે, એટલે લાઈફ બોર થઈ ગઈ છે. યુ ગોટ ઈટ? લાઈફ પર લાઈફનું એટલું એક જ ગીત ચાલ્યા રાખે છે. સવારે ઉઠવાનું, કામ પર જવાનું, છોકરાઓને મોટા કરવાના, એ લોકોને, અને પછી કોઈક આપણને કહી દે ને પછી પાર્ટી કરવાની. ધીસ ઇઝ વોટ, એક ઘસેલી પીટેલી રેકોર્ડ ઉપર આપણે લાઈફ જીવતો હોય. દેટ્સ ઇટ, એટ વન પોઈન્ટ વી આર ડન વિથ ઇટ. આઈ એમ ડન વિથ ઇટ, એન્ડ દેટ્સ વોટ ઇઝ હેપનિંગ. પીપલ આર ડન વિથ ઇટ. આપણે હવે બસ બહુ થઈ ગયું, અને જ્યારે બહુ થઈ ગયું ને દેન વી આર લુકિંગ ફોર સમથિંગ ન્યૂ. અને દેટ ઇઝ વાય કે જ્યારે પરમાત્મા આવે છે ને ત્યારે ટોટલી નવી કન્સેપ્ટ અને નવી આઈડિયોલોજી સુધી આવે છે. અને એટલે જ આજે બ્રહ્માકુમારીનું રાજયોગનું જ્ઞાન છે ને, ઇટ્સ અ વેરી ન્યૂ આઈડિયોલોજી. પણ જો આજે તમે એક એક્ઝામ્પલ, તમારે નવું ઘર બાય કરવું હોય, તો જેવું તમારા મનમાં મારું નવું ઘર બાય કરવું છે, યુ આર રેડી, યુ હેવ કેશ, યુ આર રેડી, તમારી પાસે કેશ છે, તમારે નવું ઘર બાય કરવું છે, તો તમે બાય કરવાની સાથે સાથે એ નહીં વિચારો કે હું પડદા કયા મૂકીશ, હું ફર્નિચર કયું લઈશ, કલર કયો કરીશ, ક્યાં ફ્રેમ મૂકીશ, કયા પ્રકારના વાસણ લઈશ, કયું, એક ઝીણામાં ઝીણી બાબત વિશે વિચારો છો કે નહીં? વિચારો છો કે નહીં? તો એ તો હજુ રિયલમાં તો છે નહીં ને, તમારા હાથમાં તો ઘર નથી, પણ વિચારો છો ને. તો એવી જ રીતે સ્વર્ગ આવ્યું નથી, પણ જો વિચારશો જ નહીં તો એ બનશે કેવી રીતે? તમે જો નવું ઘર લેવાનું વિચારશો નહીં તો નવું ઘર બનશે કેવી રીતે? એટલે જ માટે પરમાત્મા આ આઈડિયોલોજીને એક્સેપ્ટ કરાવે છે બાળકો પાસે, કે બાળકો તમારી જીવન જે છે આ પિન ઉભી કરો અને નવા ગીત પર મૂકો, એટલે ત્યાં સ્વર્ગનું ગીત ચાલવાનું ચાલુ થઈ જાય, અને જેવું સ્વર્ગનું ગીત વાગશે એવું તમારા કાનને સાંભળવાનું ગમશે. એટલે આ જ્ઞાન જે છે ને તમે જો સાંભળ્યા રાખો ને અને દિલથી સાંભળો ને આની ગહેરાઈ અને આને પોતાના જીવનના મહત્વ સાથે સાંભળો, તો આમાં કોઈ દિવસ બોર ન થાય. કારણ કે આમાં શીખવાનું જ શીખવાનું છે. આજે અમારા દાદી જાનકી હતા, જે 104 વર્ષની ઉંમરમાં જેમણે શરીર છોડી દીધું, એ આવ્યા હતા 20 વર્ષની ઉંમરમાં. 84 વર્ષ સુધી આ યજ્ઞમાં રહ્યા, 84 વર્ષ સુધી બ્રહ્માકુમારીઝમાં રહ્યા, અને છેલ્લે દિવસ સુધી ભણતા હતા. 84 વર્ષ સુધી આત્મા ભણી. અને ખબર છે, સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ટાઈમ ઓફ અવર લાઈફ. હજુ બી આપણને એમ કોલેજ ના દિવસે જોઈએ, ભલે આપણા કિડ્સ કોલેજમાં જતા હોય, પણ વી ફીલ ગુડ અબાઉટ ઇટ બીકોઝ સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ. તો આજે જે પરમાત્મા આવ્યા છે એ આપણા ટીચર બનીને આવ્યા છે. તો આ પરમાત્મા કોણ છે, કેવી રીતે આવે છે અને શું કરે છે? અત્યાર સુધી આપણે કોણ છે સમજી લીધું, પણ હવે આજે સમજશું કેવી રીતે આવે છે અને શું કરે છે. પરમાત્માને ઇંગ્લિશમાં જીઓડી કહેવામાં આવે છે. જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, ડી ફોર ડિસ્ટ્રોયર. જનરેટર એટલે પરમાત્મા સ્થાપના કરે છે. તો ભગવાન આવશે તો કેની સ્થાપના કરશે? તો સતયુગની સ્થાપના કરે છે. અને ઓ ફોર ઓપરેટર, જયારે સતયુગ આવી જાય છે ત્યારે સતયુગની પાલના પણ કરવી પડે ને. તમે ગાડી લઈ આવો, ગાડીને બાય તો કરી લીધી, ઘર બનાવી તો લીધું, પણ ઘરને મેન્ટેન પણ કરવું પડે ને. તો જે સતયુગ આવી જશે તો સતયુગને મેન્ટેન કોણ કરશે? તો એ કર્તવ્ય જે છે એ લક્ષ્મી નારાયણનું છે, વિષ્ણુનું છે. એટલે વિષ્ણુ જે છે એ સતયુગી સૃષ્ટિના જે છે પાલનહારા છે. એટલે જ આપણે કહે છે ને તું પાલનહારે, રાઈટ, તું પાલનહારે. તો પાલનહારે એટલે કોની પાલના કરે છે? સતયુગી સૃષ્ટિની પાલના કરે છે. અને ડી ફોર ડિસ્ટ્રોયર, ડિસ્ટ્રોય સેને કરે છે? એમાં શંકર કહેવાય છે ને કે શંકરની ત્રીજી આંખ ખુલી અને ડિસ્ટ્રક્શન થઈ ગયું. પણ ડિસ્ટ્રક્શન શેનું થાય છે? ડિસ્ટ્રક્શન વ્યક્તિઓનું નથી થતું, આત્માઓનું ડિસ્ટ્રક્શન નથી થતું, અને નથી કે સૃષ્ટિનો પ્રલય થતો. સૃષ્ટિનો પ્રલય થાય, સૃષ્ટિ વિનાશને નથી પામતી, સૃષ્ટિનું પરિવર્તન થાય છે. જેમ આપણું ઘર બહુ જ જૂનું, જર્જરીભૂત, ખખડધજ થઈ જાય, અને જો આપણી પાસે એ જગ્યા બહુ વેલ્યુએબલ હોય, આજે તો આજે સાન ફ્રાન્સિસ્કોની અંદર છે, તો પહેલાના કેટલા બધા જૂના જૂના ઘરો છે, પણ સાન ફ્રાન્સિસ્કોમાં પ્લેસ બહુ જ નાની સિટી છે, રાઈટ, તો પ્લેસ નથી. તો બધા જૂના જૂના જે ઘર છે ટોટલી રીડેવલપમેન્ટ થાય છે. એટલે રીડેવલપમેન્ટ થાય ત્યારે શું કરવું પડે? જે જૂનું હોય એને કાઢી નાખે અને એ જ જગ્યા ઉપર નવું ઉભું કરે, નવી ફેસિલિટી સાથે. એટલે આ સૃષ્ટિ તો એક જ છે. હવે સૃષ્ટિને પરિવર્તન કરવી હોય તો જે જૂનું છે જૂનું નહીં જાય, અને આ ગંદકી વાળી દુનિયા નહીં જાય, આ પાપની દુનિયા નહીં જાય, તો પછી પુણ્યની દુનિયા કેવી રીતે આવે? રાઈટ, તો આ નરક જશે તો સ્વર્ગ આવશે ને. તો નરક કેવી રીતે જશે? નરક લોકોથી, લોકો જવાથી નરક નથી જતું, પણ લોકોમાં રહેલા નેગેટિવિટીના સંસ્કારો જતા રહેશે, એટલે ઓટોમેટિકલી આ સૃષ્ટિ પરિવર્તન થઈ જશે. રાઈટ, આજે પણ તમે દુનિયામાં જુઓ ને તો એવી કઈક કેટલી જગ્યા છે. તમે ક્યાં ગઈ હતી? હવાઈના, બિગ આઈલેન્ડમાં ગઈ હતી. તો હવાઈના જે બિગ આઈલેન્ડ છે ને, ત્યાં એક સ્પેસ છે, ત્યાં એ પ્લેસની અંદર એ લોકો હવાઈ વાળા કોઈ પણ એટલે એક હોટેલ વાળાને એન્ટ્રી નથી આપતા. તમે એમાં જોવો ને તો નાના નાના બે ચાર લોકોના ઘર છે, અને એટલો મોટી સ્પેસ છે, પણ બહુ જ બે ચાર જ ઘર છે, એ લોકો એક હોટેલ બાંધવા નથી દેતા. કેમ? કારણ કે એ લોકોનું પોતાનું જે છે એ પ્રોટેક્ટ કરે છે. તો અત્યારે અને એ જગ્યાની અંદર તમે જાઓ તો એના વાઇબ્રેશન જ અલગ હોય છે. આજની દુનિયામાં પણ જ્યાં મનુષ્ય આત્માઓએ પ્રકૃતિનું સત્યાનાશ નથી કર્યું, ત્યાં અત્યારના પણ પવિત્રતાનો અનુભવ થાય છે. અને તમારામાંથી બધાને કસે ને કસે ગયા હશો અને થયું હશે, ત્યારે પ્રકૃતિ આપણને ટચ કરે છે. તો એ જો કળિયુગના અંતમાં હોઈ શકે તો એવી દુનિયા કેમ ના હોઈ શકે? રાઈટ, એટલે ધીસ ઇઝ વી આર ધ ક્રિએટર, we are the creator of the heaven and we can do it. આપણે જો દુનિયાને ખરાબ કરવાની તાકાત રાખીએ છીએ તો આપણે દુનિયાને સુધારવાની પણ તાકાત આપણામાં જ છે, અને એ વિશ્વાસ પરમાત્માને આપણામાં છે. હવે તમે બેન, તમને ભલે મારું સાંભળતા હશો, પણ ધ્યાન ઓલા સફેદ જે ધોતી વાળા બેઠા છે, એ ધોતિયામાં બેઠા છે, એ ભાઈ આત્મા તરફ હશે ને એમ કહેશે કે આ બ્રહ્માની જગ્યાએ આ સાધારણ માણસને કેમ બેસાડ્યો છે. તો બ્રહ્મા માટે શું કહેવાય છે ખબર છે? કે બ્રહ્મા કી નાભિ સે સૃષ્ટિ કી રચના હોતી હૈ. સૃષ્ટિ જે છે બ્રહ્માના સંકલ્પની રચના છે, જે આપણે શાસ્ત્રમાં સપોઝ બાય ચાન્સ આપણે માનતા હોઈએ તો. અને કહે છે કે બ્રહ્માના નાભિમાંથી સૃષ્ટિની રચના થઈ. એટલે નાભિ શું છે? એક માં સિવાય એનું સુંદર ઉદાહરણ કોઈ ના આપી શકે, રાઈટ? કે એ આપણું સૌથી પહેલું જે છે કનેક્શન છે, રાઈટ? આપણા જીવનનું સૌથી પહેલું કનેક્શન છે. તો પરમાત્મા કહે છે કે શિવ બાબા કહે છે કે બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે, અને ઇવન શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિના રચયિતા છે. તો આવા સાધારણમાં કેમ? કારણ કે આપણે બ્રહ્માને તો આવા જોયા છે, ત્રણ મુખ વાળા બ્રહ્મા, ચાર મુખ વાળા બ્રહ્મા, ત્રણ મુખ વાળા બ્રહ્મા એટલા માટે કે જ્યારે, અને બ્રહ્મા જ એક એવા દેવી એવા દેવતા છે જે સફેદ દાઢી વાળા, મૂછ વાળા અને ઘરડા દેખાડ્યા છે. તમે આખા જીવનમાં જેટલા દેવી દેવતા જોયા હશે એ બધાને બુદ્ધિમાં લાવો, અને કોઈ બી દેવી દેવતા ઘરડા જોયા છે કે દાઢી મૂછ વાળા જોયા છે? અને તમે કોઈ બી દેવી દેવતાની મૂર્તિ ઉપર વાળ જોયા છે? ઇવન તમે કૃષ્ણની બોડીની ઉપર પણ વાળ દેખાયા છે? ટીવી સિરિયલના કૃષ્ણની વાત નથી કરતી, ઓકે? કૃષ્ણની મૂર્તિ પર કે કૃષ્ણ કે કોઈ બી દેવી દેવતાની મૂર્તિ પર વાળ દેખાડે છે, રાઈટ? તો વાળ જે છે, અને એસ્પેશિયલી સફેદ વાળ જે છે, એક વયસ્ક અને કલયુગી પુરુષની નિશાની છે. જ્યાં જરૂર ના હોય ત્યાં વાળનો ગ્રોથ થવો એ કલયુગી આત્માઓને જ થાય, અને એનો અર્થ એમ છે કે બ્રહ્મા જે હતા એ કલયુગી પુરુષ. અને કોઈ બી દેવી દેવતાઓને જે રીતે દેખાડ્યા છે, હવે તમે જેમ કીધું કે ચાર હાથ વાળા અને પાંચ હાથ વાળા ભગવાન આવે તો અમે તો ગભરાઈ જઈએ, તો અમે બિલીવ જ ન કરીએ કે ધીસ ઇઝ સમથિંગ વિયર્ડ, રાઈટ? અને છોકરાઓ પણ આજકાલ આવે છે ને, છોકરાઓની બોડી જોઈન્ટ હોય છે ને, એમ એક જ બોડી સાથે બે છોકરાઓ અટેચ હોય છે, અને દે લીવ લોંગ લાઈફ. તો એવી રીતે કોઈ એવા દેવી દેવતા હોતા નથી, પણ જે એમણે અસ્ત્ર શસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે એનું આધ્યાત્મિક રહસ્ય છે. પછી બ્રહ્માને કમળ ઉપર દેખાડે છે. કમળ એમાં એટલા માટે દેખાડે છે કે કમળ કાદવમાં ઉગે, રાઈટ? પણ કમળની એકે પાખડી ઉપર કાદવ ન ચીટકેલું હોય, જયારે આપણે કમળનું ફૂલ લઈએ ને, અને એટલે જ તો કમળનું ફૂલ જે છે એ બહુ જ યુનિક ફૂલ છે, અને એ બધા જ દેવી દેવતાઓને જે છે એ ચરણો પર લાગે છે. અને જ્યારે કમળની વાત કરે તો કે તમારા હાથ કમળ જેવા છે, તમારા હોઠ કમળ જેવા છે, એટલે કમળ એટલે શું? સુંદરતા. એટલે જ્યારે પરમપિતા પરમાત્માએ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન થી જે આત્માના શરીર તનમાં પરમાત્મા આવ્યા, એને પોતાનું જીવન આ કાદવ શું છે? કળિયુગ કાદવ છે. આ કાદવમાં રહીને પણ પોતાની સુંદરતાને, પોતાની પવિત્રતાને ધારણ કરી, એનું પ્રતીક છે કમળ. પછી બ્રહ્માના હાથમાં જે છે પુસ્તક આપે છે, અને ઘણા બધા લાઈક ધર્મશાસ્ત્રો દેખાડે છે, રાઈટ? તો પરમાત્મા જયારે આવે છે ત્યારે દરેક ધર્મશાસ્ત્રનો સાર સમજાવે છે, અને એટલે જ બ્રહ્માના હાથમાં જે છે એ પુસ્તક હોય છે. ઘણી વખત ચાર મુખવાળા કે પાંચ મુખવાળા પણ બ્રહ્મા દેખાડવામાં આવે છે. તો ચૌમુખી બ્રહ્મા એટલે કે જયારે પરમાત્મા સૃષ્ટિ પર આવ્યા ત્યારે આ જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન જે છે એ ચારો દિશામાં ગયું. બાકી કોઈ બી દેવી દેવતાને ચાર મુખવાળા નથી દેખા, પાંચ મુખવાળા પણ ઘણી જગ્યાએ બ્રહ્મા હોય છે. અને પાંચ મુખવાળા બ્રહ્મા એટલે શું? કે ચાર યુગ અને પાંચમો સંગમ યુગ, એટલે પાંચ યુગોનું જ્ઞાન આપવા પરમાત્માએ બ્રહ્માના તનથી આપ્યું, એટલે માટે બ્રહ્માને પાંચમુખી બ્રહ્મા પણ કહેવામાં આવે છે. અને આજે આપણે જોઈશું ને કે તમે આખા હિન્દુસ્તાનની અંદર બ્રહ્માના એક કે બે જ મંદિર છે, બ્રહ્માના મંદિર નથી, એટલે બ્રહ્માની પૂજા નથી થતી. કારણ કેમ પૂજા નથી થતી? કારણ કે કલયુગી પુરુષની પૂજા ન થાય, અને એટલે જ બ્રહ્માની પૂજા ન થાય. તમે કોઈના બી ઘરમાં બ્રહ્માની પૂજા થતા જોઈ છે? બ્રહ્મા બહુ જ ગુપ્ત છે. બીજું, બ્રહ્મા ગુપ્ત છે, બ્રહ્મા ફોરફ્રન્ટ નથી. કેમ ગુપ્ત છે? કારણ કે પરમાત્મા આવે છે ને ત્યારે એ ગુપ્ત તનમાં આવે છે, એ ગુપ્ત આવે છે. અને કેમ ગુપ્ત આવે છે? કારણ કે પરમાત્મા જયારે જે શરીરમાં આવે છે ને, એ શરીરમાં આવીને પરમાત્મા બાળકોનું સિલેક્શન કરે છે. અહિયાં સતયુગની જેટલી બી આત્મા છે એ લોકોનું સિલેક્શન થાય છે, ઇલેક્શન નથી થતું. રાજા મહારાજા થી લઈને પ્રજા અને દાસ દાસીનું પણ સિલેક્શન કરવામાં આવે છે, ઇલેક્શન કરવામાં આવતું નથી. અને જો એ પરમાત્મા કોઈ એકદમ શાઇની અને એકદમ કોઈ મહાન સાધુ મહાત્મામાં આવી જાય, તો પછી એની અંદરથી સાચી પરમાત્માની પ્યારી ગોપીઓને સિલેક્ટ કરવી પરમાત્મા માટે ચેલેન્જિંગ થઈ જાય. એટલે પરમાત્મા એવા તનમાં આવે છે, અને જે સાચી ગોપી હશે ને, એને પરમાત્મા છે એનો અહેસાસ ખૂબ જ સરળતાથી થઈ જશે. તો હવે પરમાત્મા જે તનમાં આવ્યા, એ તન જે છે એને અમે આપણે બ્રહ્મા બાબા કહીએ છે. અને એની હું તમને વાર્તા કહીશ કે આ સંસ્થા, કારણ કે તમે સંસ્થાનું જ્ઞાન સાંભળ્યું, પણ હવે આપણે સંસ્થા કેવી રીતે બની, સંસ્થાની સ્થાપના કોણે કરી, સંસ્થા આ જ્ઞાન પરમાત્માનું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એની કહાની છે બ્રહ્મા બાબાની કહાની. બ્રહ્મા બાબા જે છે એમનો જન્મ સિંધ હૈદરાબાદ જે પાકિસ્તાનમાં છે ત્યાં થયો. 1870માં એમનો સિંધ પાકિસ્તાન જે છે ત્યાં એમનો જન્મ થયો. અને જ્યારે એમનો જન્મ થયો એના થોડા જ સમય પછી એમની માતાનું મૃત્યુ થઈ ગયું. અને એમના પિતાજી જે હતા એ સ્કૂલમાં ટીચર હતા, એટલે એટલા બધા કોઈ ઘનિષ્ઠ ઘરમાં એમનો જન્મ થયો નહોતો. પણ થોડા સમય પછી એમના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું. હવે માતા પિતા ન હોવાથી એમની પાલના જે છે એ એના કાકા કરવા લાગ્યા, એટલે એ કાકાના ઘરે રહેતા હતા. અને હવે ઘરમાં કોઈ બીજું તો હતું નહીં, એમને કોઈ ભાઈ બહેન તો હતા નહીં, એટલે પછી એમને જે એમનું પાલન પોષણ થાય એટલે કાકાએ એને પોતાની દુકાનમાં કામે લગાડી દીધું. હે ને, પહેલાના જમાનામાં તો એવું જ હતું ને કે નાના છોકરા હોય તો ભણતરનું તો એટલું કંઈ મહત્વ ન, આપણે 1870 ની વાત કરીએ છીએ, રાઈટ, આજથી 100+ યર્સ. તો એમના કાકાના ત્યાં રહેતા હતા, અને કાકાની જે છે ને કરિયાણાની દુકાન હતી. તો કરિયાણાની દુકાન હતી અને બાળપણથી જ એમના સંસ્કાર જે હતા, એમનું નામ દાદા લેખરાજ હતું. તો અને એને કોને લખી લખી કહેતા હતા, એમને આપણા પેટ નેમ હોય ને એવી રીતે એમને લખી કહેતા હતા. તો એમનો જે સ્વભાવ છે ને, બાળપણથી જ સંસ્કાર બહુ જ દાન ધર્મના હતા, અને દરેક ગરીબો માટે એમને ખૂબ માયા મમતા હતી. એટલે એ શું કરતા કે જયારે એ દુકાનમાં હોય, અને એમનું કરિયાણાની દુકાન હતી, તો એમના કાકાએ આ જોયું ત્યારે એમને ગમ્યું નહીં, અને એને કીધું કે જો ભાઈ તું જો આવું કરતો રહીશ તો હું તો ઉઠી જઈશ, એના કરતા તું એક કામ કર કે તું કોઈ બીજો ધંધો શીખી દે, રાઈટ. એટલે પછી ત્યાંથી નીકળ્યા અને એમને જ્વેલરીનું કામકાજ શીખ્યા. પણ એમ ખૂબ જ એમની બુદ્ધિ જે હતી ને એ બહુ જ દીર્ઘ બુદ્ધિ હતી, અને ખૂબ જ શાર્પ બુદ્ધિ હતી, અને હોશિયાર હતા, રાઈટ, હી વોઝ વેરી સ્કિલ્ડ. એટલે ખૂબ જ જલ્દીથી એ હીરા પારખવાનું શીખી ગયા, અને ખૂબ જ શ્રેષ્ઠ હીરા પારખું થયા. અને ધીરે ધીરે પછી શીખી ગયા તો એમને એક જગ્યાએ નોકરી મળી ગઈ. તો જે સેટની ત્યાં એ હીરા જોવાની નોકરી કરતા હતા, હીરો પારખવાની નોકરી કરતા હતા, તો એની એમના સંસ્કાર પહેલેથી જ એટલા બધા દિવ્ય હતા કે જયારે માલિક આવે એની પહેલા જાય, બધું સાફ સફાઈ કરે, બધું માલિકની માટે બધી વ્યવસ્થા કરી રાખે. આ જોઈને માલિકને એની નિષ્ઠા ઉપર ખૂબ જ પ્રેમ આવી ગયો, અને ઘણા વર્ષ સુધી એ જ એક જ જગ્યાએ જોબ કરતા હતા. અને એમણે પોતાના સ્કિલને વધાર્યું, પછી જ્વેલરીની ડિઝાઇનમાં પણ એ બહુ જ એક્સપર્ટ થઈ ગયા. એમની જ્વેલરીની ડિઝાઇન બહુ જ સુંદર થવા લાગી, અને ધીમે 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 બિઝનેસ વધવા લાગ્યો. અને એમની કુશળતાથી જે બિઝનેસ વધવા લાગ્યો, તો પછી જે એમના પાર્ટનર હતા એમણે એમને પોતાનો ભાગીદાર બનાવી દીધો, અને ભાગીદારીમાં એ લોકો ધંધો કરવા લાગ્યા. પછી એક દિવસ એમને પરમાત્મા એનું ભગવાનમાં છે ને બહુ શ્રદ્ધા હતી. રોજ જ એ ગીતાના પાઠ કરતા, લોકોને દાન પુણ્ય કરતા, પછી એમનામાં સભ્યતા બહુ હતી, વિનમ્રતા બહુ હતી, પ્રમાણિકતા બહુ હતી, એટલે બાય પર્સનાલિટી એક બહુ જ દિવ્ય પર્સનાલિટી હતી અને રોયલ પર્સનાલિટી હતી. રોયલ્ટીથી વાત કરતા હતા, બધાને બહુ જ સ્નેહથી અને બહુ જ પ્રેમથી એમનો વ્યવહાર હતો બધા સાથે. એટલે આ બધી પર્સનાલિટી સાથે જ્યારે એક પછી મોટા થયા અને મર્ચન્ટ બન્યા, જ્વેલ મર્ચન્ટ બન્યા, એક હીરાના વેપારી બન્યા, તો એમનો ઉદ્યોગ બહુ સારો ચાલવા લાગ્યો. ઉદ્યોગ સારો ચાલવા લાગ્યો અને પછી ધીરે ધીરે એમની ડિઝાઇન જે છે બહુ એક્સક્લુઝિવ ડિઝાઇન કરતા હતા, એટલે પછી એમની ડિઝાઇન જે છે રાજા મહારાજા સુધી પહોંચવા લાગી, નેપાળના રાજાને પહોંચવા લાગી. ઇવન એમની દીકરા, દાદા લેખરાજની દીકરી, એમણે હમણાં જ થોડા સમય પહેલા શરીર છોડ્યું. તો એ જયારે લંડનમાં ગયા હતા, તો લંડનમાં આજે ક્વીન એલિઝાબેથ છે ને, તો ક્વીન એલિઝાબેથની પાસે એમને મળવા ગયા. તો ક્વીન એલિઝાબેથે એટલો ટાઈમ ના આપ્યો, પણ ત્યારે એને કીધું કે મન આ જે ક્વીન એલિઝાબેથની જે પિન છે, જે અત્યારના પહેરે છે, એ પિન દાદા લેખરાજે બનાવેલી છે. અને અત્યાર સુધી પણ એમની જે પીઢી ચાલે, રાઈટ, આપણામાં તો પીઢી ચાલે ને, જે વેપારીની પીઢી ચાલે, એમની પીઢી એટલી બધી પ્રખ્યાત હતી કે અત્યારના પણ કલકત્તામાં એમની પીઢી બહુ જ પ્રખ્યાત, એમના નામની પીઢીઓ ચાલે છે. એટલે બહુ જ સમાજમાં બહુ જ રિસ્પેક્ટેડ આત્મા હતી. મોટા થયા, લગ્ન કર્યા, પાંચ છોકરા થયા અને ધીમે ધીમે પોતાનું જીવન ખૂબ જ સારી રીતે વિતાવતા હતા. અને કારણ કે એમના સંબંધો બધા શું કહેવાય, રાજ વાત કરું છું, તો 1900 ની અંદર રાજા એમ કહેતા કે દાદા લેખરાજ આવે ને તો એને મહારાણીના કક્ષમાં જઈને ઘરેણા દેખાડે ને તો અમને વાંધો નથી, એને મંત્રીની પણ પરમિશન લેવાની જરૂર નથી. એટલો બધો વિશ્વાસ અને એટલો બધો એમની પ્રતિભા જે હતી એ બહુ જ આઉટસ્ટેન્ડિંગ હતી. અને ખૂબ જ પછી ફેમસ બની ગયા, કારણ કે દાન પુણ્ય પણ બહુ જ કરતા હતા. રાજા મહારાજાના જયારે ઘરમાં લગ્ન હોય ને, તો જે ટાઈપના હીરે જવાહરાતના એ પ્રેઝન્ટ કરતા, તો રાજા મહારાજ એમને એમ કહેતા કે તું છે ને ભૂલથી ડાયમંડનો વેપારી બની ગયો છે, તારે તો છે ને તારે રાજા હોવું જોઈએ, કે તારું દિલ તો જો કે આટલા આટલા મોંઘા ઘરેણા અને આટલા મોંઘા નેકલેસીસ, હીરાના નેકલેસીસ તું મારા છોકરાના લગ્નમાં આપે છે, તો તારું દિલ કેટલું મોટું, આવું તો કોઈ રાજા મહારાજાનું પણ દિલ ના હોય. એટલે એકદમ આમ શેર દિલ અને એકદમ એકદમ દિલદાર આત્મા હતી. એટલે એમનું જીવન બહુ જ સુખી હતું અને બહુ જ સરળતાથી ને સુખી જીવન ચાલતું હતું. ધીરે 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 જયારે 1935 ની વાત કરું છું, 1935-1940 ની વાત છે આ, તો એમના જીવનમાં છે ને કઈક અલગ અલગ પ્રકારના પ્રસંગો બનવા લાગ્યા. કારણ કે એ બહુ જ ધર્માઉ હતા અને ગીતા વાંચ્યા, એ કોઈ ઘરાક પણ આવ્યું હોય ને તો પોતાની, જેમ મેં તમને કીધું ને નમાઝ પડે, એવી રીતે જો ગીતા વાંચતા હોય ને તો ભલે ને ઘરાક આવ્યો હોય તો ઘરાક ભલે ઉભો રહે, પણ પોતાની ગીતા પૂરી કર્યા વગર એ ઘરાકને એટેન્ડ ન કરે, એટલે એટલા પોતાના નિયમમાં પાકા. તો ધીરે ધીરે એ જયારે 60 વર્ષની આસપાસ, એટલે હું અત્યારના વાત કરું છું 58 વર્ષની આસપાસ, આ તો 1936માં તો સંસ્થાની ઓલમોસ્ટ સ્થાપના થઈ ગયેલી. તો 1935-34 ની વાત છે કે એક વખત છે ને એમણે પોતાના જીવનમાં 12 ગુરુ કર્યા હતા અને એ ગુરુ અને ધર્માત્માઓને ખૂબ જ માન આપતા હતા, કારણ કે એમને ભગવાનમાં બહુ જ શ્રદ્ધા હતી. તો એમણે 12 ગુરુ કરેલા. હવે જ્યારે એ અરાઉન્ડ 58 થયા ત્યારે એમનો અંદરથી છે ને એમનામાં વૈરાગ આવવાનું ચાલુ થયું. અને એક વખત બોમ્બેમાં પોતાના ફ્રેન્ડના ઘરે ગયા હતા અને પોતાના ફ્રેન્ડની ત્યાં ગયા હતા અને બોમ્બેની અંદર શું કે સત્સંગ ચાલતો હતો, કારણ કે સત્સંગ કરવું એમનો એમની હોબી હતી, તો સત્સંગ ચાલતો હતો. તો સત્સંગમાં છે ને એમને અચાનક જ કંઈક દેખાયું, એટલે સત્સંગની અંદર જ એમને છે ને વિષ્ણુનો સાક્ષાત્કાર થયો. અને વિષ્ણુનો સાક્ષાત્કાર થયો અને એને શબ્દો સંભળાયા કે અહમ ચતુર્ભુજમ તતત્વમ, હું વિષ્ણુ, ચતુર્ભુજમ તતત્વમ એટલે હું વિષ્ણુ અને એ જ તું છે. એટલે એમને કંઈ સમજાયું નહીં. તો જે એમના રીસન્ટ ગુરુ હતા અને 12મા ગુરુ હતા એની પાસે ગયા અને કે
આનો અર્થ શું થાય, મને કેમ આવું, મને આવા, મને તો હું તો બહુ ખુશ થઈ ગયા, કારણ કે મને હવે તમે જેની આરાધના કરતા હોય અને તમને અચાનક દેખાઈ જાય અને લાઈક વિઝન એટલે એવું લાગે કે આ સત્ય આપણી સામે ઉભા છે, રાઈટ? તે તો બહુ ખુશ થયા અને કે ગુરુજી તમે મને કેટલા સરસ સાક્ષાત્કાર કરાવ્યા. તો ગુરુજીએ એમ કીધું કે જો ભાઈ, આ સાક્ષાત્કાર મેં તને નથી કરાવ્યા, આ સાક્ષાત્કાર તને જરૂર પરમાત્માએ જ કરાવ્યા છે, કારણ કે આટલી તાકાત મારામાં નથી કે હું તને કયું સાક્ષાત્કાર કરાવ. તો એને ઓકે એક્સેપ્ટ કરી લીધું, પણ એને એમનું મન જે છે ને એ વન્ડર કરતું હતું કે આનો અર્થ શું, પરમાત્મા જે અહમ ચતુર્ભુજન તત્ત્વમનો એમને અર્થ નહોતો સમજવા આવતો. પછી પોતાના ઘરે પાછા ગયા, પછી એમણે એમનો જે બિહેવિયર છે ને એમના ઘરવાળાને કઈ અલગ લાગવા લાગ્યું. એ પહેલા જેવા નોર્મલ નહોતા, છોકરાઓ સાથે હળે મળે નહીં, મસ્કરી ન કરે, એટલે એમને એકદમ સિરિયસ થઈ ગયા. અને એક વખત અને પછી એમણે કીધું કે જો મારું છે ને મન અહીંયા નથી લાગતું, કે મારો ફ્રેન્ડ છે બનારસમાં, હું બનારસમાં જાઉં છું અને થોડો ટાઈમ હું એકાંતમાં પસાર કરવા માંગુ છું. તો એ ગયા બનારસમાં અને એક દિવસ રાતના સૂતા હતા ને, તો કોઈએ જાણે એની અને આજે હું તમને કહું છું ને, આ બે મહિના પહેલા એક બેને કોર્સ કરેલો ને, એમણે મને પોતાનો અનુભવ પણ આજ સંભળાવ્યો હતો. ને એક્ઝેક્ટલી ત્યારે એમણે મને અનુભવ સંભળાવ્યો ત્યારે મને કહે કે વૈશાલીબેન આવું થાય છે તો આ બરાબર છે? ના, એ નોર્મલ છે, ઇટ્સ ઓકે. કારણ કે અમે લોકોએ તો સાંભળ્યા છે ને, કેટલા દાદીઓ અને બાબાની બધી સ્ટોરી સાંભળી છે. તો એ જયારે સૂતા હતા ને, તો ત્યારે જાણે એમને ખભો હલાવીને કોઈ ઉઠાવ્યું અને કે તું જાગ, તું જાગ, તું જાગ. અને એને એમ લાગ્યું કોઈ મને ઉઠાડે છે, એટલે એ ઉઠી ગયા. ઉઠી ગયા ને આજુબાજુમાં જોયું તો કોઈ નહોતું. પછી બાર બગીચામાં ગયા, પછી બાર બગીચામાં ટહેલ કરતા હતા અને એક ઝાડ નીચે બેઠા હતા, તો એમને છે ને અચાનક સાક્ષાત્કાર થયો. અને એ સાક્ષાત્કારની અંદર એમણે પહેલા એવું જોયું કે ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ એ લોકોની અંદર આમ ખૂને નાહક ખેલ ચાલી રહ્યો છે, ખૂનની નદી વહી રહી છે, ભાઈ ભાઈ પોતાનું ખૂન કરી એકબીજાનું ખૂન કરી રહ્યા છે, કે જે આપણે હમણાં જોઈએ છે. એટલે એ જે ખૂને નાહક ખેલ જે હતો એમને પહેલા એ દેખાયો. પછી એમને દેખાયું કે પૃથ્વી ફાટી રહી છે, સુનામી આવી રહી છે, બાઢ આવી રહી છે, પૂર આવે છે, જોર જોરથી પવન વાઈ રહ્યો છે અને વંટોળ આવી રહ્યો છે અને એટલી બધી પ્રાકૃતિક આપદાઓ આવી રહી છે ને એકદમ જાણે આખી પ્રકૃતિ જે છે એ ગાંડી થઈ ગઈ હોય. પછી એમને ત્રીજો સાક્ષાત્કાર એવો થયો કે ઉપરથી આગના ગોળા પડે છે અને નીચેથી મોટા મોટા અવાજો આવે છે અને જાણે મશરૂમના જેવા ગોળા પડે છે અને આખું જાણે મેદાન જે છે ને એ આમ ધુવા ધુવા થઈ જતું હોય. યા, એટલે આખી સૃષ્ટિ જે છે એ જાણે આમ કાળી 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 અને આમ અતિશય મહાવિનાશનું તાંડવ દેખાયું. તો એ ગભરાઈ ગયા અને કે પ્રભુ આ બસ કરો, બસ કરો, મારાથી આ જોવાતું નથી, મારાથી આ જોવાતું નથી. અને એ ગભરાઈ ગયા. પછી ત્યાં એનો ફ્રેન્ડ આવી ગયો, તો કે શું થયું? તો કે મેં આવું જોયું. તો કે અને એ સમયની વાત 1935, કારણ કે 1940s અંદર નાગાસાકી હિરોશિમાનું વર્લ્ડ વોર 2 થયું હતું, ત્યારે ન્યુક્લિયર બોમ્બ થયા હતા. 1935 તો 1934 અંદર તો લોકોને ન્યુક્લિયર બોમ્બ ખબર જ નહોતી, પછી ખબર પડી. અને બાબાને આ સાક્ષાત્કાર 1934 થયા હતા કે મિસાઇલ આવે છે ઉપરથી અને આખી ધરતીને છે ને વિનાશ કરી નાખે છે. તો એ ગભરાઈ ગયા કે અને એમને અકળામણ વધવા લાગી કે મને આવું બધું કેમ દેખાય છે. પછી થોડાક જ સમય થયા, એક બે દિવસ થયા, પછી ફરીવાર એમને સાક્ષાત્કાર થયો. ત્યારે ફરીવાર સાક્ષાત્કાર થયો ત્યારે એમને એવું દેખાયું કે ઉપર લાલ પ્રકાશનો લોક છે, જે હું હમણાં તમે જે દેખાડ્યું છે ને, તો એમને આ સાક્ષાત્કાર થયો કે લાલ પ્રકાશનો લોક છે અને ખૂબ જ લાઈક ટમટમ કરતા તારા છે અને એવી ઘણી બધી નાની ઝીણી ઝીણી લાઇટ્સ છે અને એક લાઇટ જે છે એ બહુ જ પ્રકાશવાન છે, બહુ જ બહુ શક્તિશાળી લાઇટ છે, અને એ લાઇટ જે છે એની નીચે આ બધી બહુ બધી અસંખ્ય લાઇટો છે, અને એની અંદરથી બે ચાર લાઇટ જે છે એ ઉપરથી નીચે ખરી અને નીચે આવી, અને જેવી જેવી સૃષ્ટિ પર આવી અને એ જેવી સૃષ્ટિના ગોળાને નજીક આવી અને એમનું જે એ લાઇટ હતી એનું સ્વરૂપ જે છે એ દેવી દેવતાનું બની ગયું. રામ કૃષ્ણ એટલે સોરી કૃષ્ણ રાધા અને દેવી દેવતાનું બની ગયું, અને આખી સૃષ્ટિ જે છે એ હરિયાળી સૃષ્ટિમાં જો છે એ લીલોતરી છાઈ ગઈ, અને એટલા હીરા જવાહરાતના જે હતા એવા મોટા મોટા મહેલ હતા, અને હીરા જવાહરાતની જે ચમક હતી એની અંદર એમની આંખો ચોંકાઈ ગઈ, અને એમને એવું સંભળાયું કે તારે આ સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે. એટલે હવે એમની માટે જરા લાઈક હી વોઝ જસ્ટ લાઈક મને આ શું થઈ રહ્યું છે, અને એમની પાસે જવાબ નહોતા. પણ પછી એમને ખબર પડી કે પરમાત્મા જરૂર મારા મને કંઈક સંકેત આપી રહ્યા છે. તો એમણે શું કર્યું કે હવે એ હીરા જે સાચો હીરાનો જે જવાહરાતનો જે ધંધો હતો, હવે એ હીરા એમને એવા લાગતા હતા કે આ તો આ શું હીરા છે જે મેં હીરા જોયા છે, મને સાક્ષાત્કારમાં જે હીરા દેખાયા છે આની સામે તો આ સૌ પથ્થર જેવા છે. એટલે એમણે ડિસાઈડ કર્યું કે મારે હવે મારો બિઝનેસ રેપઅપ કરવો છે, એટલે પોતાનો બિઝનેસ એમણે રેપઅપ કર્યો. અને એની માટે પછી એ પોતાના પાર્ટનર પાસે ગયા, અને પાર્ટનરને એમ થયું કે હવે આ રેપઅપ કરવાની વાત કરે છે અને આ તો પોતે બહુ જ હોશિયાર બિઝનેસમેન છે ને, તો એને થયું કે આ મારી પાસે તો બહુ પૈસા માંગશે. પણ એમણે કીધું જો ભાઈ મારે આ બધું ધંધો કરવો નથી, હવે મારે પરમાત્માની અંદર મારી જિંદગીને પસાર કરવી છે, તું મને તારે જે આપવો એ આપ. એટલે એ પોતાનો શેર લઈ અને પોતાના ઘરે પાછા આવ્યા. પછી એ વખતે એમનો છોકરો જે હતો એમનો દીકરો જે હતો ને બોમ્બેમાં રહેતો હતો, તો એ એના છોકરાને બોમ્બેમાં વિઝિટ કરવા ગયા. તો બોમ્બેમાં વિઝિટ કરવા ગયા તો સત્સંગ ચાલતો હતો, એટલે પાછા આવ્યા ને જયારે, સોરી મારો એક સ્ટેપ રહી ગયો, ત્યારે પાછા આવ્યા ને પછી એમણે એમના ઘરમાં સત્સંગ ચાલુ કર્યો અને ઓમની ધ્વનિ ચાલુ કરી, અને એવી જ રીતે થોડા સમય પછી પોતાના દીકરાને મળવા ગયા. તો દીકરાને મળવા ગયા ત્યારે સત્સંગ ચાલતો હતો તો અચાનક જ એમને કંઈક ખવા લાગ્યું, એટલે એ ઉભા થયા અને બીજા રૂમમાં ગયા. તેની એમની જે પત્ની હતી અને એમની વહુ જે હતી એમને થયું કે આમને કંઈક બાપુજીને, એ લોકો દાદા કહેતા, દાદા એટલે મોટા ભાઈ, કે દાદાને કંઈ થઈ ગયું. તો એવી બાજુની રૂમમાં ગયા ત્યારે એમની વહુ પહેલા ગઈ અને એમણે શું જોયું કે આખો રૂમ જે હતો ને આખો લાલ લાલ પ્રકાશનો રૂમ થઈ ગયો હતો. તો એ એકદમ હેપ્પાઈ ગઈ કે આ લાઈક સરપ્રાઈઝ થઈ ગઈ કે આ શું છે. અને બ્રહ્મા બાબાની આંખો જે છે એની જે કીકી છે ને એ એટલી બધી, જાણે કે કોઈ ટોર્ચ લાઇટ હોય ને, એક લાલ કલરની ટોર્ચ લાઇટ જાણે કોઈ આમ શક્તિ ફેંકતી હોય ને એવી લાલ લાલ શક્તિ ફેંકી રહી હતી, અને આખા રૂમની અંદર એક લાલ લાલ પ્રકાશ થઈ ગયો. અને આ જોઈને એમની વાઇફ અને એમની પત્ની અને એમની વહુ સરપ્રાઈઝ થઈ ગયા, અને એમણે એ અવાજ સાંભળ્યો, જ્ઞાન સ્વરૂપમ શિવોહમ શિવોહમ, નિજાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, પ્રકાશ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. હવે આ જે અવાજ સાંભળ્યો તેમની વહુએ અને એમની એમની જે વહુ એટલે ડોટર ઇન લો અને વાઇફ અને પત્ની અને વહુ બંનેએ સાંભળ્યો, અને આમણે પણ સાંભળ્યો. તે એમણે પછી પૂછ્યું કે તમે આ કંઈ સાંભળ્યું, તો કે હા. પછી એમના ગુરુએ કીધું કે શિવોહમ શિવોહમ મીન્સ લાઈક કે હું શિવ, નિજાનંદ આનંદ સ્વરૂપ હું શિવ, પ્રકાશ સ્વરૂપ હું શિવ અને જ્ઞાન સ્વરૂપ હું શિવ. એટલે પછી એમને એક અહેસાસ થયો, અને પછી એમને એક બે એવા સાક્ષાત્કાર થયા એમાં પરમાત્માએ કીધું કે તારે નવી સૃષ્ટિની નિર્માણ કરવાનું છે. પણ એ હી વોઝ નોટ સ્ટીલ ક્લિયર કે આ શું થઈ રહ્યું છે, કે હું એક સાધારણ વ્યક્તિ, મને આ બધી વસ્તુમાં શું ખબર. એટલે એ પોતાની જાતને કઈ એમનો તો સમજ કે આ ભગવાન આવી ગયા મારામાં, રાઈટ. પછી એવામાં જયારે એ બોમ્બેમાં હતા તો એમણે સાંભળ્યું કે એમના કાકાજી એમને ક્યાં એ બિઝનેસ કરતા હતા ને એ ગુજરી ગયા, તો એ ગયા. પણ એ જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી, એટલે એમની તબિયત બહુ ખરાબ છે એમ સમાચાર આવ્યા, અને એ જલ્દી જલ્દી પહોંચ્યા પણ એમને ત્યાં સુધી શરીર છોડી દીધું. અને એ જસ્ટ શરીર છોડી દીધું અને એમની અસ્થિની સામે હતા અને એમણે એવું જોયું કે આત્મા એક બ્લુ કલરની લાઇટ આખા શરીરમાંથી આમ નીકળી એટલે આખા શરીરમાં એક જર્ની કરતી હતી, એના પગ સુધી ગઈ, પગથી પછી પાછી આવી જ, અને જયારે પાછી આવી ત્યારે આખી બધી શક્તિઓને સંકેલી લીધી અને પછી એ આત્મા ભ્રુકુટીના મધ્યમાંથી આવીને એ આત્મા નીકળી ગઈ. અને ત્યારે હવે એમણે જ્ઞાન તો બહુ સાંભળેલું હતું, ગીતાનું જ્ઞાનમાં સાંભળ્યું છે કે આત્મા અજર અમર અવિનાશી છે અને આત્માને તમે પોતાની આંખોથી તો ના જોઈ શકો, તો આ બધા જ સાક્ષાત્કાર જોઈને પછી એમને એક વસ્તુની ક્લેરિટી થવા લાગી. પછી ધીમે ધીમે એમણે પોતાના ઘરમાં ઓમની ધ્વનિ કરવાનું શરૂ કર્યું અને આજુબાજુ, કારણ કે એ વખતમાં શું હતું કે જે દાદા લેખરાજ હતા ને એ સિંધી હતા અને આપણને બધાને ખબર છે એ જમાનામાં સિંધી લોકો બધા બહુ જ ફેશનેબલ, કારણ કે એ લોકો પાસે પૈસો ભરપૂર, કારણ કે બહુ મોટા મોટા વેપારી વિદેશમાં જાય બિઝનેસ કરે અને એમના વાઇફ પુરુષ હોય કે સ્ત્રી હોય બધા ખાય પીએ એકદમ ફૂલ જલસા, રાઈટ, હવે એવી લાઈફ જીવતી હતી. પણ બધા ધીમે ધીમે જે છે હવે જયારે પુરુષો જાય 6-6 મહિના સુધી જાય પારકા દેશમાં જાય વેપાર કરવા જાય તો ઘરે બેઠી બેઠી સ્ત્રીઓ શું કરે, તો પછી એ અહીંયા ઓમ મંડળીની અંદર, કારણ કે દાદા તો બહુ જ ફેમસ હતા તો એમના ઘરે બધા બહુ પૈસા વાળા બહુ ફેમસ એટલે એમના ઘરે બધા સત્સંગ હોય તો આપણે પણ જઈએ જ ને, સત્યનારાયણની કથા હોય તો કેટલા બધા લોકો આવે ઇન્ડિયામાં, તો એ રોજ ઓમની ધ્વનિ કરતા. હવે થવા શું લાગ્યું કે જે બધી માતાઓ જતી ને અને ઓમ મંડલી ઓમની ધ્વનિ કરવાનું ચાલુ કરે ને તો એમને બ્રહ્મા બાબા ન દેખાય, બ્રહ્મા બાબા દેખાય જ નહીં, એમને કૃષ્ણ દેખાય, કોકને નારાયણ દેખાય. એટલે પછી આ વાત તો આમ હવા વેગે પરસરી ગઈ કે તમે જો એ ઓમ મંડલીમાં જો તમે સત્સંગ કરવા જાઓ ને તો તમને કૃષ્ણના સાક્ષાત્કાર થાય. હવે જે સ્ત્રીઓએ પ્રેમથી કૃષ્ણની પૂજા કરી હોય એને એક ફક્ત ઓમની ધ્વનિ લગાડીને જ પરમાત્મા કૃષ્ણનો સાક્ષાત્કાર થવા લાગ્યા. એટલે પછી બાબાને રિયલાઇઝ થવા લાગ્યું કે આ પરમાત્મા જે છે એ ની દેર ઇઝ સમ પ્લાન, રાઈટ. અને પછી ધીરે ધીરે બાબાના મુખમાંથી જે છે આ જ્ઞાન જે બધું આપણે હમણાં સાંભળીએ છીએ એ ઓમ મંડલીમાં ધીરે ધીરે એમણે જ્ઞાન પણ આવવાનું શરૂ થઈ ગયું. અને આ બધું જે જ્ઞાન તમે સાંભળો છો, આપણે બધા સાંભળીએ છીએ, આ બધું જ્ઞાન જે છે પરમાત્મા શિવ જે છે એ દાદા લેખરાજના તનમાં આવીને એમણે શેર કરવાનું શરૂ કર્યું કે અમારું શું હવે, અમારી સ્ત્રીઓ અમને જે જોઈએ એ ના આપે તો પછી અમારું જીવન કેમ ચાલે. એટલે એમણે શું કર્યું કે બાબાના જે સત્સંગ ચાલતો હતો એનું ઓપોઝિશન કરવાનું ચાલુ કર્યું, એની પિકેટિંગ ચાલુ કરી, પછી ઘરમાંથી સ્ત્રીઓને સત્સંગમાં બંધ કરવાનું ચાલુ કર્યું. આ મને ચોક્કસ ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકોને બ્રહ્માકુમારીનું બચપનમાં પણ સાંભળ્યું હશે, પણ બણાને એમ કીધું હશે કે ત્યાં તમે જાઓ ને તમારે બ્રહ્માકુમારીમાં નહીં જવાનું, બ્રહ્માકુમારીમાં જાઓ ને તમને જાદુ કરી નાખે. હું પોતે 4th ધોરણમાં હતી, હું 1983-84 ની વાત કરું છું, ત્યારથી મારી બહેનપણીમાં બ્રહ્માકુમારીનું જે સેન્ટર હતું મારી બાજુની બિલ્ડિંગમાં હતું અને મારી બહેનપણી એ જ બિલ્ડિંગમાં બ્રહ્માકુમારીનું સેન્ટર બીજા માળે, આજે અહીંયાના ચંદ્રુબેન છે ને એમની બેન રહે છે ત્યાં, બેન એમની બેનનું સેન્ટર હતું તે બીજા માળે, મારી બહેનપણી રહે 4th માળે. એટલે હું તો દરરોજ એના ઘરે જાઉં અને હું ત્યાં બેઠી હોઉં ને પછી આ લોકો બધી એકદમ માતાઓ નીકળે ને એના મોઢા પર શાંતિ જો, હું મારી ફ્રેન્ડને પૂછું કે હું તો 4th-5th ધોરણમાં હતી તું નીકળો આટલો, આ લોકો કંઈક અલગ દેખાય છે, આ લોકો શું કરે છે? મને કે ના ત્યાં જાય ને તો એ લોકો જાદુ કરી નાખે, તું કોઈ દિવસ એ લોકોના એના દરવાજે જતી નહીં. હવે આ એણે મને, હું આવી ત્યારે તો મારું ગ્રેજ્યુએશન થઈ ગયું હતું અને એ એક જ વસ્તુ ગયા રાખે, ત્યાં જઈને એ લોકો જાદુ કરી નાખે. કેમ જાદુ કરી નાખે? કારણ કે જે બી ત્યાં જતા હતા અને જો એમની ભક્તિ એટલી પાવરફુલ હોય ને તો એમને સાક્ષાત્કાર થતા, એટલે એમ કહેતા બ્રહ્માકુમારી વાળા જાદુ કરી નાખે. એમ બી કહેતા કે બ્રહ્માકુમારી વાળા છે ને આંખમાં કાજલ લગાડે ને તો તમે એના થઈ જાઓ. એટલે આવી બધી વાતો ફેલાવવાની ચાલુ કરી જેથી કરીને લોકો આ સત્સંગમાં જાય નહીં. પછી એમણે બ્રહ્મા બાબાને મારવા માટે પણ એક શીખને મોકલાયો કે આને મારી નાખીએ. પછી શું કહેવાય જે આશ્રમ હતું કે જ્યાં બ્રહ્મા બાબા રહેતા હતા એમને આખું બિલ્ડિંગ બાળી નાખ્યું, તેની અંદર જેટલા લોકો હોય બધા મરી જાય ને આ બધું આશ્રમ બંધ થઈ જાય, એટલે ઘણા બધા પ્રયત્ન કર્યા. તો જે વ્યક્તિ એને મારવા ગયો ને એ શીખ હતો, અને જેવો એ મારવા ગયો તો એને કીધું કે એટલે કોઈ હાયર કરેલો એસેસિન જે હતો એ હાયર કરેલો હતો, તો મારવા ગયો તો એ શીખ હતો ને એ જેવો ત્યાં ગયો તેને કીધું કે કેમ છું બચ્ચે, એટલે એનો કેસે હો બચ્ચે એવું કીધું. અને જેવું બાબા એને એવું કીધું ત્યારે એને એની અંદર ગુરુ ગોવિંદ સિંહના જે છે સાક્ષાત્કાર થયો, એટલે એને કીધું કે હું આ શું પાપ કરવા આવેલો હતો. એટલે પરમાત્માએ જે બી આત્માઓ બ્રહ્મા બાબાના નજીક આવ્યા એ બધાને કંઈક અનોખા જીવનના અનુભવ થવા લાગ્યા. અને ધીમે ધીમે પછી માતાઓ કુમારીઓ બધી આવવા લાગી, સત્સંગ મોટો થવા લાગ્યો. પછી બાબાએ કુમારીઓને એમ કીધું જાઓ તમારા મા બાપ પાસેથી પરમિશન લઈને આવો. પછી 1936 પછી એમણે ટ્રસ્ટ બનાવી અને એની અંદર પછી મમ્માને જે છે, હવે મમ્મા કોણ છે એ હું તમને આગળ આવીને આગળ કહીશ. અને પછી ટ્રસ્ટ બનાવી અને માતા બહેનોની ટ્રસ્ટ બનાવી. હવે હું 1936 ની વાત કરું છું કે જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર જવા માટે પુરુષની પરમિશન લાગે, રાઈટ? ખબર છે ને કે પુરુષ પ્રધાન દેશ અને સ્લેવરી, રાઈટ? એટલે પુરુષની સ્લેવરી કેટલી જ હતી માતાઓ બહેનોને, કે પુરુષ પરમાત્મા અને તમારો પતિ પરમેશ્વર ને વોટ નોટ, રાઈટ? તો એવામાં પરમાત્માએ કીધું, જયારે લોકો એમ કહેતા હતા કે અને સાધુ સંન્યાસી સમાજમાં એ મેસેજ આપતા હતા કે સ્ત્રી નરક કા દ્વાર હૈ, બ્રહ્મા બાબાએ કીધું કે અગર એ સૃષ્ટિ પર સ્વર્ગ લાયેગી તો સિર્ફ સ્ત્રી લાયેગી, તો સૃષ્ટિ પર સ્વર્ગ લાવને વાલી જો હૈ વો માતાએ બહેને હૈ. એટલે એમણે ચાર માતા અને ચાર કુમારી આ લોકોનું ટ્રસ્ટ બનાવ્યું અને પોતાની બધી જ પ્રોપર્ટી જે છે એ ટ્રસ્ટને આપી દીધી. અને છોકરાઓને કીધું તમારે જો આમાં રહેવું હોય તો રહો, નહીં તો પછી લગ્ન કરો, અને એમને જે આપવાનું હતું આપીને છૂટા કર્યા. અને આ ટ્રસ્ટથી 1950 સુધી જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું સેપરેશન થયું, તો 1948 પછી તો બી જે પાકિસ્તાની લોકો હતા એમ કહેતા કે બાબા આપ તો અલ્લાહ મિયા કે બંદે હો, તો આપ યહી રહો, આપ મત જાઓ. તો એમણે પણ શિવ બાબાએ એમ કીધું હતું કે ના, તમે હવે ઇન્ડિયા મૂવ થઈ જાઓ. તો પછી 1936 થી 1950 સુધી 350-400 જે માતાઓ બહેનો આવી, અને એટલે જ આ કૃષ્ણની કહાની છે ને કે માતાઓ બહેન અલી ગોપીઓ ઘેલી થઈને આવી, ગોપીઓ ઘેલી થઈને આવી. તો જયારે આ બાબા બ્રહ્મા બાબાના વખતે જયારે માતાઓ બહેનો આવતી હતી ને, તો લોકો એવું કહેતા હતા કે આ દાદા જે છે એ આટલી બધી સ્ત્રીઓ સાથે શું કરે છે, કે આ બધી ગોપીઓ છે. પણ એવું હતું જ નહીં કે પરમાત્માના પ્રેમમાં, અને બાબાએ એમને 14 વર્ષ સુધી એક પણ પૈસો કોઈનો બી લીધા વગર 350-400 માતાઓ અને કુમારી જેને ઘરમાં કોઈ સ્થાન નહોતું, ઘરમાં લોકો અત્યાચાર કરતા હતા, એ બધી સ્ત્રીઓની 14 વર્ષ સુધી તપસ્યામાં રાખ્યા. અને એવી તપસ્યામાં રાખ્યા કે દાદીઓ અને દીદીઓને માચીસનો શું ભાવ હોય એ નહોતી ખબર 14 વર્ષ સુધી. એટલા બસ પરમાત્માની યાદમાં પોતાની આત્મિક શક્તિને અને પોતાના સંસ્કારોને પરિવર્તન કરવાનું. પણ બાબા બહુ જ રોયલ હતા, તો દાદીઓના જયારે તમે ક્લાસીસ ને બધું સાંભળો ને ત્યારે ખબર પડે દાદી કેવી રીતે, દાદીઓને કે અમને તો આમ જાહો જલાલીમાં બાબાએ રાખ્યા હતા. 14 વર્ષ સુધી સિંગલ હેન્ડેડલી 300 માણસને પાલના કરવી અને એને જાહો જલાલીમાં રાખવા માટે તમે વિચાર કરો બ્રહ્મા બાબા પાસે પ્રોપર્ટી કેટલી હશે. એટલે પછી ધીમે ધીમે પછી જયારે ત્યાંથી પછી આ સંસ્થાનું એક્સપાન્શન થવા લાગ્યું અને આજે 140 દેશોમાં 9000 થી પણ વધારે સેન્ટર છે. અને એમ કહેવા જાય તો બાબાએ તો ઘર ઘરની અંદર પરમાત્માની પાઠશાળા ખોલી નાખી છે. અને અને આજે ઓર્ગેનાઇઝેશનનું ઓફિશિયલ નામ છે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ ઈશ્વર દ્વારા સ્થાપન કરેલી વિદ્યાલય છે. જ્યારે પરમાત્માએ આ પ્લાન શિવ પરમાત્માએ બાબાના તનમાં બ્રહ્મા બાબાના તનમાં આવીને નવી સૃષ્ટિના નિર્માણના પરિવર્તનના સંસ્કાર પરિવર્તનનો પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો, લેટ્સ સ્પીક ઇન અ ટેકનિકલ ટર્મ, તો જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો, તો જ્યારે કોઈ બી પ્રોજેક્ટ હોય એની અંદર તમારે જે તમે કોઈ બી પ્રોજેક્ટ હોય અને તમને ખબર છે કે મારે આ પ્રોજેક્ટ કરવો છે, તો તમે જ્યારે એની અંદર કોઈ બી વ્યક્તિને ચૂઝ કરશો કે કોઈ બી વ્યક્તિનું સિલેક્શન કરશો, તો એનું જ કરશો ને કે જે પ્રોજેક્ટનું જેને નોલેજ હોય અને જે પ્રોજેક્ટ પર વર્ક કરવા માટે એન્ડ થાય ત્યાં સુધી કમિટેડ હોય. કરેક્ટ. તો પરમપિતા પરમાત્માએ પણ એવી જ આત્માઓને પસંદ કરી છે કે જેનામાં તાકાત છે, પહેલા તો જેનામાં આત્મશક્તિ છે, જેનામાં પરમાત્માને ઓળખવાની દ્રષ્ટિ છે અને જે પરમાત્મા સાથે સાથ નિભાવવાની અને એને હાથ આપવા માટે ની સક્ષમ છે. તો આપણે એવી આત્માઓ, એવી ગુણે ગિનીચુની આત્માઓ છીએ, હાથના ટેરવે ગણેલી આત્માઓ છે જેને પરમાત્મા ને જેમાં પરમાત્માને વિશ્વાસ છે. ખબર છે, એક વસ્તુ મને બહુ જ ફાઇન ટચ થઈ ગઈ હતી જયારે હું પહેલા આવી રીતે આમ જસ્ટ હું એક્સપ્લોર જ કરતી હતી. તો હું જયારે પહેલા ચાલુ થઈ ને તો અમારે બહુ નાની ગીતા પાઠશાળામાં દહીસરમાં જતી હું. તો ગીતા પાઠશાળાની અંદર શું હોય કે દરવાજા બંધ હોય, પછી ક્લાસ હોય ત્યારે બેન કોઈ આવે દરવાજો ખોલે અને પછી ક્લાસ પતી જાય એટલે દરવાજો બંધ કરીને જતો રહે. તો એક ભાઈ હતા જે દરવાજો ખોલવા આવતા, તો હું તો સૌથી પહેલા જઈને બેસી જતી. તો એ ભાઈ મારી સાથે એક દિવસ વાત કરતા હતા, મને બહુ જ ગમ્યું. તો મેં કીધું કે આમાં એવું કે છે કે પરમાત્મા આપણને ચૂઝ કરે છે. મેં કીધું પણ મારામાં એવું શું છે કે ભગવાન મને ચૂઝ કરે. મને મેં એ ભાઈને એમ પૂછ્યું, મને કે મિશેલીબેન છે ને, તમે એક હું તમને સુંદર દ્રશ્ય આપું છું, તમે વિચારો કે ભગવાન છે ને ઉપરથી પોતાના સ્વર્ગની દુનિયા માટે વિચારતા હતા કે હું કોને કોને મારી સાથે સ્વર્ગમાં લઈ જાઉં. એમાં પરમાત્માની નજર તમારી આત્મા ઉપર પડી. હવે આપણે આત્મા છીએ અને તમારી ચમક એટલી સુંદર હતી અને પરમાત્માને તમે એટલા ગમ્યા કે પરમાત્માએ પોતાના હાથ લાંબા કર્યા અને તમારા તમે જે હીરો છો, જે તમારી આત્મા છે, એટલે તમે આત્મા હીરાને એકદમ ધીરેથી પકડી અને એક સુંદર લાલ ડબ્બીની અંદર એ હીરાને મૂક્યો. તમારું પરમાત્માએ આવી રીતે સિલેક્શન કર્યું છે. તો પરમાત્માની તમે ખૂબ જ અમૂલ્ય સંતાન છો. અને મને એટલું બધું ટચ થઈ ગયું કે ખરેખર હું ભગવાનને એટલી ગમું છું કે ભગવાન મારા પર એટલો વિશ્વાસ રાખે છે. એટલે આઈ વોઝ રિયલી ટચ કે અને પછી તો મેં મારી જાતને કે મેં પરમાત્માની સેવા મને કરવી જ છે, પરમાત્માને સાથ આપવો જ છે અને મારે મારો જે છે સંસ્કાર પરિવર્તન કરવું છે. તો પરમાત્માનું જે પરમાત્માએ જે બી શિક્ષા આપી હતી, શિવ બાબાએ જે બી શિક્ષા આપી હતી, બધી ધારણ કરીને પોતાનું જે કમ્પ્લીટ સ્વરૂપ જે છે એમણે પ્રાપ્ત કર્યું. અને 18મી જાન્યુઆરીએ 1969ના 93 વર્ષની ઉંમરમાં બ્રહ્મા બાબાએ પોતાનું શરીર છોડી દીધું. અને ત્યાર પછી હવે હું તમને શુક્રવારે જે છે એ બાકી બધા મમ્મા કોણ છે, દાદી કોણ છે, એડમિનિસ્ટ્રેટિવ હેડ કેવી રીતે બદલાયા, બ્રહ્મા બાબા એ શરીર છોડ્યું પછી 1969થી અત્યાર સુધી બ્રહ્માકુમારીની અંદર શું શું થયું, એમણે કેવી રીતે નોલેજ આપ્યું, એમણે શું નોલેજ આપ્યું, એનું આપણે સેશન આગળ કરશું. પણ ત્યારથી પછી આ સંસ્થાનું નામ જે છે બ્રહ્માકુમારીઝ તરીકે ઓળખાય છે. અને શિવ પરમાત્માએ શિવ પરમાત્મા આવી અને કઈ કેટલી આત્માઓનું જે છે જીવન પરિવર્તન કર્યું. તો આ છે પરમપિતા પરમાત્માના દેહ, જે દેહમાં એમણે આવીને આપણને જ્ઞાન આપ્યું એ છે બ્રહ્મા બાબાની કહાની. અને જ્યારે પણ હવે હું ઘણા લોકો એમ કે છે કે બેન, અને એટલે મેં મેડિટેશનની અંદર આ પાર્ટને મેં વધારે એમ્ફસિસ નહોતો કર્યો કારણ કે જયારે હું એમ કહેતી હતી કે શિવ પરમાત્માનો હાથ મારા માથા પર છે, તો ત્યારે લોકોને જરાક ચેલેન્જ થતી હતી કે કોનો હાથ મારા માથા પર છે. તો હવે જયારે બી આપણે યોગ કરીએ ત્યારે જયારે હું એમ કહું કે બાબાનો હાથ મારા માથા પર છે, તો બ્રહ્મા બાબાનો હાથ, બ્રહ્મા બાબાની સાથે હું છું અને બ્રહ્મા બાબા મને પવિત્ર બનાવીને, સંપૂર્ણ બનાવીને, બ્રહ્મા બાબા જેવી જ મારે સંપૂર્ણ બનીને શિવ પરમાત્માના કાર્યમાં સહયોગ આપવાનો છે. તો આ હતો આજનું સેશન. ઓમ શાંતિ.